તારીખ 22/12/1974 શ્રી પ્રવચનસાર ગાથા 47 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનો ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 13
પુનિનો યોગ હોવા છતાં વિતરાગ ભાવ હોવાથી પુનિના સંયોગ બંધનું કારણ થતાં બહારની સીધી સીધી તમને દેખાય છે અતિશય ઘણા છે તો પણ એ સિંહનું ફળ બંધનું કારણ નથી એ વિશે વચમાં લઈ લીધો. આગળ સર્વજ્ઞનો વિષય ચાલતો હતો એ વિષયનું ફરીને અહીંથી અનુસંધાન છે. અતિન્દ્રિય જ્ઞાન છે એ પ્રશંસવાલાયક છે. ઇન્દ્રિય જ્ઞાન પ્રશંસવાલાયક નથી, એમાં અનર્પિત છે. જન તત્કાલીન ગરમ ધાણડી જુગમ સમંતદો સભમ અથમ વિચિત્ર વિષમંતમ નાણમ ખાયમ બન્યમ. આત્માના બધા પ્રદેશોથી ઇન્દ્રિય જ્ઞાન આત્માના અમુક પ્રદેશોથી જાણવાનું કાર્ય કરે છે. જેમ કે રૂપનું જ્ઞાન છે, ચક્ષુ ઇન્દ્રિયના સ્થાને રહેલા કેટલાક પ્રદેશોની વિશુદ્ધિ દ્વારા જાણવાનું થાય છે. એ ચક્ષુ ઇન્દ્રિયનું જ્ઞાન કાન પાસે રહેલા આત્માના પ્રદેશોથી રૂપી પદાર્થોને એના રૂપ રસ રૂપ અથવા રંગને વર્ણને વિષય કરવાનું બનતો નહીં. જ્યારે જે અતિન્દ્રિય જ્ઞાન છે એ સર્વ પ્રદેશોથી જાણવાનું કાર્ય કરે છે. એમાં કોઈ પ્રદેશ બાકી રહે ત્યાં ન જણાય, અમુક પ્રદેશોથી જણાય, બાકીના પ્રદેશોથી ન જણાય એવું અતિન્દ્રિય જ્ઞાનમાં બનતું નથી. આ વિષય અતિન્દ્રિય જ્ઞાનના અનુભવીને જ ગોચર છે, અથવા જેને અતિન્દ્રિય જ્ઞાનનો અનુભવ સર્વ પ્રદેશોથી થયો છે એ એમ કહે છે. બીજાને એ વિષયનું જ્ઞાન હોતું નથી, જાણ પણ હોતું નથી. પછી સર્વ આત્મ પ્રદેશથી જાણે છે, તાત્કાલિક એટલે વર્તમાન પદાર્થને પણ જાણે છે, અતાત્કાલિક એટલે વર્તમાન નહીં એવા પદાર્થને પણ જાણે છે. એટલે ભૂત ભવિષ્યની અવસ્થાઓને પણ જાણે છે, વર્તમાન અવસ્થાઓને જાણે છે, ભૂત ભવિષ્યની અવસ્થાઓને પણ જાણે છે. વિચિત્ર એનો જેટલા કોઈ અનેક પ્રકાર છે એને પણ જાણે છે. વિષમ એટલે અસમાન જાતીય, મૂર્ત અમૂર્ત વગેરે એકબીજાથી વિરુદ્ધ સ્વભાવવાળા પદાર્થોને પણ એ જાણે છે. એમ સર્વ પદાર્થોને જાણે છે તે જ્ઞાનને ક્ષાયિક કહ્યું છે. જ્ઞાનેન્દ્ર ભગવાને એ જ્ઞાનને ક્ષાયિક જ્ઞાન કહેલું છે. અહીંયા જે પીવળ જ્ઞાન છે એ એક સાથે લોકાલોકના સર્વ પ્રકારના સર્વભૂત ભવિષ્ય વર્તમાનની પર્યાયો સહિતના પદાર્થને જાણે છે એનો વિશેષ મહિમા કરવામાં આવ્યો છે. અહીંથી વિષય એ લેવો છે કે આવું સર્વનું જાણવું થાય છે કે આત્માનું જાણવું થાય છે, અને આવું સર્વનું જાણવું ન થાય અને આત્માનું જ્ઞાન પણ આત્મજ્ઞાન પણ ન હોઈ શકે એ વિષય. શાહી જ્ઞાન ટીકા. શાહી જ્ઞાન ખરેખર હીતી વખતે સર્વતઃ તત્કાળ વર્તતા કે અતીત અનાગત કાળે વર્તતા સમસ્ત પદાર્થોને કે જેમનામાં જે પદાર્થોમાં પૃથકપણે વર્તતા સ્વલક્ષણરૂપ લક્ષ્મીથી આલોકિત અનેક પ્રકારોને લીધે વૈચિત્ર પ્રગટ થયું છે. પૃથકપણે નોંધ કર્યો છે કે દ્રવ્યોના ભિન્ન ભિન્ન વર્તતા એવા નિજ નિજ લક્ષણો તે દ્રવ્યોની સંપત્તિ અથવા દ્રવ્યની શોભા છે. શું કહે છે? ક્ષાયી જ્ઞાન છે તે ખરેખર વાસ્તવિકપણે એક વખતે એટલે એક જ કાળમાં એક જ સમયમાં જેને બીજો સમય સર્વને જાણવા માટે જોઈતો નથી, એક જ સમયમાં સર્વને જાણી લઈએ છે, એ જણાઈ જાય છે, એને જાણી લઈએ છે એમ કહેવામાં આવે છે. ક્ષાયી જ્ઞાન ખરેખર એક જ વખતે એટલે એક જ કાળમાં સર્વતો એટલે સર્વાત્મ પ્રદેશોથી પૂરા ક્ષેત્રથી જાણવું બને છે. કોઈ ક્ષેત્ર પાછા એમ નથી કે ઉપરના પ્રદેશોથી જણાય છે ને અંદરમાં રહેલા પ્રદેશોથી જણાતું નથી. સ્પર્શેન્દ્રિયમાં શું છે? ઉપરના જે પ્રદેશો છે એમાં સ્પર્શનો ખ્યાલ આવે છે, પછી અંદર સ્પર્શનો ખ્યાલ આવતો નથી. અત્યારે ઇન્દ્રિય જ્ઞાનના કાળમાં ઇન્જેક્શન મારે છે ને, કોઈનું પોઈન્ટ પહેલાં અડે છે ત્યારે એને ખ્યાલમાં આવે છે, પછી કોઈ અડધો ઇંચ એક ઇંચ સુધી સો અંદર લઈ જાય છે, પછી અંદરનો કાંઈ એનો સ્પર્શનો છે જ્ઞાન છે નહીં, ત્યાંથી જોયું હોય તો ખ્યાલ આવે. નહીં તો મને બહુ વાગે છે એમ આ કલ્પનામાં શું છે ને શું થાય છે ને શું નથી થતું એની ખબર રહેતી નથી, પણ એ ઉપરના પ્રદેશોમાં છે. અતિન્દ્રિય જ્ઞાન છે સર્વ પ્રદેશોમાં એક સાથે સર્વાત્મ પ્રદેશેથી તત્કાળ વર્તતા એટલે વર્તમાન વર્તતા કે અતીત અને અનાગત કાળે ભૂતકાળમાં વર્તતા ભૂતકાળમાં વર્તતા અને ભવિષ્યમાં વર્તશે એવા સમસ્ત પદાર્થોને કે જેમનામાં પૃથકપણે વર્તતા સ્વલક્ષણરૂપ લક્ષ્મી છે, જેમાં પૃથકપણે વર્તતા ભિન્ન ભિન્નપણે એકબીજાથી જુદા લક્ષણો છે પોતપોતાના સ્વલક્ષણો એટલે પોતપોતાના એકથી જુદું બીજાનું પોતાનું લક્ષણ છે, એકનું અસ્તિત્વ છે તે બીજાનું અસ્તિત્વ નથી, એવી પોતાની ગુણ સંપત્તિથી આલોકિત એટલે મઢેલા છે, શોભા પામેલા છે અને એના અનેક પ્રકારોને લીધે અને એમાં ભિન્ન ભિન્ન પ્રકારની અવસ્થા વિશેષની વિશેષતાઓને લઈને વિચિત્ર પ્રગટ થયું છે, અનેક પ્રકાર પણ પ્રગટ થયું છે એને વિચિત્ર પણ કહેવામાં આવે છે. જેમાં એક પ્રકાર નથી પણ અનેક પ્રકાર છે એને વિચિત્રપણું કહેવામાં આવે છે. વિચિત્રપણું એટલે અનેક પ્રકાર પણ રૂઢિમાં જેમ વિચિત્ર કેતા કહેવાય છે એ વાત નથી અહીંયા. અને જેમનામાં પરસ્પર વિરોધથી ઉત્પન્ન થતા અસમાન જાતીયપણાને લીધે વૈષમ્ય પણ પ્રગટ થયું છે, વિચિત્ર પણ પ્રગટ થયું છે અને પરસ્પર વિરોધ સ્વભાવના કારણે વિરોધ સ્વભાવ ઉત્પન્ન થતા અસમાન જાતીય પણ એક મૂર્ત છે ને એક અમૂર્ત છે, એક ચેતન છે ને એક જડ છે. વૈષમ્ય એટલે સ્વભાવની વિરુદ્ધતા જેમાં પ્રગટ થઈ છે એવા જે પદાર્થો છે વિશ્વમાં તેમને જાણે છે, સમસ્ત પદાર્થોને જાણે છે એમ કહેવું છે. પછી સમસ્ત પદાર્થો કેવા છે કે પોતપોતાની ગુણ સંપત્તિથી પરસ્પર ભિન્નતા રાખે છે, કોઈમાં એકબીજામાં એકપણે ભિન્નતા નથી, અનેક પ્રકાર છે જેમાં અને પરસ્પર સ્વભાવની વિરુદ્ધતા છે જેમાં, એવા અનેક પદાર્થોને ક્ષાયી જ્ઞાન ઈશકાળમાં સર્વ પ્રદેશોથી જાણે છે, આત્માના તમામ પ્રદેશોથી જ્ઞાનનું થવું પરિણમવું બને છે એમાં બધું જણાય છે. આ જ વાતને યુક્તિપૂર્વક સમજાવે છે. અત્યારે અમુક પ્રદેશો દ્વારા જણાય છે. શું થાય છે? આંખ છે ત્યાં કેટલા પ્રદેશોમાં વિશુદ્ધિ છે, એવી રીતે કાન છે અંદરના ભાગમાં, તેને ત્યાં પડદાનો વગેરે અવયવ છે ત્યાં પણ અમુક પ્રકારની વિશુદ્ધિ છે. બધી ચોક્કસ પ્રકારની વિશુદ્ધિ છે, એક સરખી બધે નથી. આ જીભનું તીરવું છે, આ વિશુદ્ધિમાં ફેરફાર છે, પ્રકારાંતર પણ છે, જુદા જુદા પ્રકારની વિશુદ્ધિ છે. એક વિશુદ્ધિ રૂપને જાણે, બીજી વિશુદ્ધિ શબ્દને જ જાણે, ત્રીજી વિશુદ્ધિ અહીંયા છે. હા, ફેર છે. અત્યારે ઇન્દ્રિય જ્ઞાન વાળા જીવોમાં તે પ્રકારનો ફેર છે. ત્યાં અહીંયા જે પ્રકારની વિશુદ્ધિ છે કે જ્યાં ગંધનું જ્ઞાન થાય છે, ત્યાં અહીંયા એ ગંધનું જ્ઞાન થાય એવી વિશુદ્ધિ નથી. ફૂલને કાને લઈ જાઓ કે એમાં કઈ જાતની સુગંધ આવે છે એ ખબર ન પડે, પણ નાકે લઈ જાઓ તો એને ખબર પડે છે. પણ છતાં વિશુદ્ધિ અહીંયા જ છે, ચોક્કસ પ્રકારનો શોષણ એટલે ત્યાંથી જ જ્ઞાન થાય છે. પરિણમે છે આ જ્ઞાન ગુણ આખા બધામાં. જ્ઞાન ગુણનો પર્યાય કોઈ પ્રદેશોમાં પરિણમા વગર નો રહે છે એમ કેવું નથી. પરણમી જાય છે આખા પ્રદેશમાં, પણ એનું જ્ઞાન છે એ અહીંથી થાય છે, ચોક્કસ પ્રદેશોથી થાય છે. પગ પાછળ ફૂલ લઈ જાવ તો ત્યાં ગંધનું જ્ઞાન ન આવે, ગંધનું જ્ઞાન ત્યાં થાય નહીં, એવું પ્રકાર છે. પરિણમે છે બધા પ્રદેશો જ્ઞાન ગુણ. ક્યારે પણ ત્યારે જયારે નાળ દ્વારા સમજે છે ત્યારે જ્ઞાનનો ઉપયોગ જ્ઞાનેન્દ્રિય સન્મુખ થઈ જાય છે. ત્યારે શું થાય છે? જ્ઞાનનો જે ઉપયોગ છે એ જ્ઞાનેન્દ્રિય સન્મુખ થાય છે. જયારે એને સાંભળવું હોય, નથી કહેતા જરાક અવાજ બીજો આવે છે કાન માંડીને સાંભળો તો ધ્યાન તો સંભળાશે, નહીતર નહીં સંભળાય એમ કે છે. કાન માંડીને સાંભળો એનો અર્થ શું છે? કે જરા ઉપયોગને જ્ઞાનેન્દ્રિય સન્મુખ બરાબર કરો, શું કહેવા માંગે છે. પણ તે કાળે ઉપયોગ પરણમે છે બધા જ પ્રદેશોમાં, પાછા નામનો પર્યાય થાય છે બધા જ પ્રદેશોમાં, એમાં કોઈ પ્રદેશ બાકી નથી. પણ જાણવું જે થાય છે અહીંયા દ્વારા થાય છે, કર્ણેન્દ્રિય દ્વારા, જ્ઞાનેન્દ્રિય દ્વારા, ત્યાં એ દ્વારથી જાણવું થાય છે. કારણ કે એ વિશુદ્ધિ છે, તે પ્રદેશોમાં ચોક્કસ પ્રકારના પ્રદેશોની વિશુદ્ધિ છે, પ્રદેશોની વિશુદ્ધિ છે. હા, બીજા પ્રદેશોમાં તે પ્રકારના શોષણનું જાણપણું નથી. હા છે ને, સ્પર્શેન્દ્રિય છે, આખા શરીરે સ્પર્શેન્દ્રિય છે. બાકીના જે આ ચાર ઇન્દ્રિયને છોડો તો પાંચમી ઇન્દ્રિય સ્પર્શની ઇન્દ્રિય છે, તો આખા શરીર સ્પર્શનું જ્ઞાન આખા શરીરે થશે. એવી રીતે ત્યાં એ સ્પર્શનું જ્ઞાન થાય છે. એવું ખંડ ખંડ જ્ઞાનનું જાણવું નીચે આવરણવાળા જ્ઞાનનું આવરણ જેને છે એવા જેમને છે. પ્રસરી જાય છે ત્યારે સર્વ પ્રદેશો બરાબર સળંગ પ્રસરે છે. ત્યારે ઉપયોગ છે એ સર્વ પ્રદેશે પ્રસરે છે. અહીંયા ઉપયોગ સર્વ પ્રદેશે નથી પ્રસરતો. ઉપયોગ શોષણ વાળા પ્રદેશોમાં જાય છે, જ્ઞાનનો પર્યાય બધે થાય છે, પણ ઉપયોગ છે એ બાહ્ય વલણમાં જાય છે, એટલો ફરક છે. જ્યારે અંતર્મુખ વલણ ઉપયોગનું થાય છે ત્યારે એ ઉપયોગ સહન એને અનુભવમાં આવે છે, આખા પ્રદેશમાં, પૂરા પ્રદેશમાં. ત્યાં નથી પડતો ત્યારે એને જ્ઞાન થાય છે કે હું એક અખંડ પ્રદેશી છું, ભિન્ન ભિન્ન ખંડ ખંડ પ્રદેશ વાળા હું નથી, પણ હું એક પ્રદેશી છું, અખંડ છું, અને સર્વ પ્રદેશમાં મારું જ્ઞાન વ્યાપી વ્યાપક ભાવે રહેલું છે એવો મને અનુભવ થાય છે. બોલો, એને અનુભવ કેવો થાય છે? કે હું કાનથી સાંભળું છું એવો એને અનુભવ થાય છે. પર્યાય જ્ઞાનમાં ભલે બધા પ્રદેશે થાય છે, પણ હું કાનથી સાંભળું છું એવો એને અનુભવ થાય છે. બોલો, એને સર્વ પ્રદેશમાં જ્ઞાનમય છું એવો એને અનુભવ થાય છે. ઇન્દ્રિયોની પ્રીતિ તો એને કલ્પના કરી છે ને, એટલે છૂટતી નથી. એમાં શું છે કે જીવે કલ્પના કરી રાખી છે કે મને આ ગમે છે અને મને આ ગમતું એમ છે. લાઇકિંગ ડિસલાઇકિંગ નો જે વિષય છે ને, એ વિચારથી આગળ જઈને થોડીક કલ્પના ચડ્યો છે એ સ્ટેજમાં આવેલો જીવ છે. એ થોડુંક જાણવા ઉપરાંત કઈ વિશેષ કલ્પના થાય છે કે આ ગમે ને આ ન ગમે એમ છે. એને પોતાની એ વિચિત્રતા છે, એ જીવની પોતાની એ વિચિત્રતા છે.
સારું તો સૌને ગમે,
સારું હોય તો સૌને ગમે ને એમ કે છે. જગતમાં કોઈ ચીજ સારી છે અને કોઈ ચીજ ખરાબ છે એમ ખરેખર એમ છે. સગળું જ્ઞાન નું જ્ઞેય માત્ર છે, જ્ઞાન માં જણાવાલા એ પાણી વિષય લેશે, યુક્તિમાં એ વિષય જેવો છે કે જેટલા કોઈ જગતના પદાર્થો છે એમાં પ્રમેયત્વ છે, તેથી તે જ્ઞાનમાં પ્રમાણપણે જણાય છે. પ્રમાણપણે જણાય છે એનો અર્થ કે જેવું છે તેવું જણાય છે, એમાં હિ નજીક જણાતું નથી. એમાં સારું ખરાબ પણ નહીં હોવાથી સારું ખરાબ પણ એપણે જણાતું નથી.
ઇન્દ્રિયો જ્ઞાન નું જ્ઞાય છે, ઇન્દ્રિયો પણ જ્ઞાન નું જ્ઞાય છે. ઇન્દ્રિયો
હા, જળ ઇન્દ્રિયો જ્ઞાન નું જ્ઞાય છે, અને જે ચેતન ઉપયોગ છે એ તો જ્ઞાન નો ઉપયોગ છે. આ જ વાતને યુક્તિપૂર્વક સમજાવે છે. ક્રમ પ્રવૃત્તિના હેતુભૂત ક્ષયોક્ષમ અવસ્થામાં રહેલા જ્ઞાનાવરણીય કર્મ પૂતગોળોનો તેને એટલે ક્ષાયી જ્ઞાન ને અત્યંત અભાવ હોવાથી શું કે છે કે જ્ઞાનાવરણીય જે કર્મ છે, કર્મ પૂતગળ પૂતગળ કર્મ છે જે જ્ઞાનાવરણીય પ્રકૃતિ, એ જીવને જ્ઞાનમાં ક્રમ પડવામાં કારણભૂત છે, હેતુભૂત છે, એટલે કારણભૂત છે. જે એક પછી એક પદાર્થને જાણવું થાય છે, એટલે કે એક સાથે સર્વ પદાર્થોનું જ્ઞાન બની શકતું નથી. તેનું કારણ શું? કે જ્ઞાનાવરણીય કર્મનું આવરણ છે, પૂતગળ નિમિત્ત છે, એટલે પૂતગળથી સમજાવવામાં આવે છે. ક્ષોભસમ અવસ્થામાં રહેલા, એ ક્ષોભસમ અવસ્થા એ જીવનો જ્ઞાન ભાવ છે, અને કર્મ પૂતગળ જ્ઞાનાવરણીય કર્મ પૂતગળ છે, એમાં એ નિમિત્ત રહેતા કર્મના પૂતગળો છે. દ્રવ્યને ભાવ બે લીધા, એ ક્ષાયી જ્ઞાન ને નથી. ક્ષાયી જ્ઞાન ને તે પ્રકારનો અત્યંત અભાવ થઈ ગયો છે. સૂક્ષ્મ અવસ્થાનો પણ ક્ષય થયો છે અને જ્ઞાનાવરણી પૂતગળનો પણ એમને ક્ષય થઈ ગયો છે. અત્યંત અભાવ હોવાથી તે તાત્કાલિક કે અતાત્કાલિક પદાર્થ માત્ર ને સમકાળે જ પ્રકાશે છે. વર્તમાન હોય અને વર્તમાનમાં ન હોય એવા પર્યાયો, ભૂતમાં અને ભવિષ્યમાં થનારા બિલકુલ નથી, એમ બિલકુલ અભાવ થઈ ગયો છે, પૂરેપૂરો અભાવ થઈ ગયો છે. જીનેન્દ્ર ભગવાન ક્ષાયી જ્ઞાન ની વાત ચાલે છે ને, હે હા, કેવું જ્ઞાન ની વાત છે. સર્વજ્ઞ છે ને, સર્વજ્ઞ પણ એ અભિનંદે છે, મથળ હોય છે, હવે પછીને છે ને મથાળામાં હવે પછીને ફરીને પાછા પ્રકૃતને અનુસરીને અતિન્દ્રિય જ્ઞાનને સર્વજ્ઞપણે અભિનંદે છે. સર્વજ્ઞ દશાની વાત ચાલે છે. આમ તો એમ લેવું છે ને કે આત્મા છે એ સર્વજ્ઞ સ્વભાવી છે. આત્મા છે એ સર્વજ્ઞ સ્વભાવી છે એટલે સર્વજ્ઞની અવસ્થાને પ્રશંસે છે, એનો મહિમા કરે છે, એ દ્વારા આત્મ સ્વભાવને ઓળખાવે છે. એવું હેતુ છે. શું કહે છે કે તાત્કાલિક કે અતાત્કાલિક વર્તમાન કે ભૂત ભવિષ્યના પદાર્થ માત્રને એટલે સર્વ પદાર્થને સમકાળે એટલે એક જ સમયમાં પ્રકાશે છે એટલે જાણે છે. સર્વ ભૂત ભવિષ્યને વર્તમાનો સહિત પર્યાયો સહિત પદાર્થને પૂરેપૂરો કેવળ જ્ઞાન ક્ષાયી જ્ઞાન જાણી લે છે. કેમ કે એમાં સૂક્ષ્મ અવસ્થાનો પૂરો અભાવ થઈ ગયો છે અને જ્ઞાનને આવરણ કરનાર જ્ઞાનાવરણીય કર્મનો પણ પૂરેપૂરો ક્ષય થઈ ગયો છે. જ્ઞાનથી પણ કાઢે કે ક્રમ પ્રવૃત્તિના હેતુભૂત જ્ઞાનાવરણીય કર્મ પૂજગળો છે. યોગમાં જે ક્રમ પડે છે એમાં કર્મ પૂજગળ નિમિત્ત છે. એમાં અહીંયા બતાવવાનું છે કરતા કર્મ પણ એકબીજાનું બતાવવાનું અહીંયા પ્રકરણ ચાલતું. એક ક્ષાયી જ્ઞાન સર્વતઃ વિશુદ્ધ હોવાને લીધે પ્રતિનિશ્ચિત દેશોની વિશુદ્ધિ અંદર ડૂબી જતી હોવાથી તે સર્વતઃ પણ પ્રકાશે છે. ક્ષાયી જ્ઞાન સર્વતઃ વિશુદ્ધ હોવાને લીધે બધા પ્રદેશો એ વિશુદ્ધ પૂરેપૂરું શુદ્ધ હોવાને લીધે પ્રતિનિશ્ચિત એટલે અમુક નિશ્ચિત થયેલા પ્રદેશોની અમુક નિયત થયેલા પ્રદેશોની વિશુદ્ધિ થોડી વિશુદ્ધિ એ પૂરી વિશુદ્ધિની અંદર ડૂબી જતી હોવાથી એ ગ્લાસ અધૂરો ભર્યો છે. એ જ ગ્લાસ ને પૂરો ભરવામાં આવે ત્યારે અધૂરા પણ અંદર ડૂબી જાય. એટલે અમુક પ્રદેશોની પ્રતિનિશ્ચિત એટલે ચોક્કસ પ્રકારની જે વિશુદ્ધિ છે એમાં દરેકમાં ચોક્કસ પ્રકાર છે એમ એને પ્રતિનિશ્ચિત પણ એનું કરવામાં આવે છે. જેમ કે આંખથી દેખવું અને કાનથી સાંભળવું એની પ્રતિનિશ્ચિત વિશુદ્ધિ છે ચોક્કસ પ્રકારની. એવી વિશુદ્ધિ સર્વ વિશુદ્ધિની અંદર ડૂબી જતી હોવાથી પૂરું જે શુદ્ધપણું છે એમાં ઓછા શુદ્ધપણું અંદર સમાવેશ પામી જતું હોવાથી એ કઈ જુદું રહી જતું. આ 25 રૂપિયા 100 રૂપિયામાં ડૂબી જાય છે એમ કે છે. કેમ કે એમાં 100 વીધા ત્યારે 100 તો 25 ની સંખ્યા 100 ની અંદર ડૂબેલી છે એમ કે છે. એટલે અમુક જેવી શુદ્ધિ છે તે સર્વત વિશુદ્ધિની અંદર ડૂબી જતી હોવાથી તે સર્વત પણ એટલે સર્વ આત્મ પ્રદેશેથી પણ પ્રકાશે. નિરાવરણથી જે જ્ઞાન છે સર્વજ્ઞપણામાં એ જ્ઞાન સર્વ પ્રદેશેથી પ્રકાશે છે. એમાં જે અલ્પ શુદ્ધિ છે એ પૂર્ણ શુદ્ધિની અંદર ડૂબી ગયેલી છે. એમાં એ ક્યાંય દેખાતી નથી. અખંડ જ્ઞાન અંદર આવી ગયું એમ કે છે. જેમ 100 રૂપિયામાં 25 રૂપિયાની સંખ્યા અંદર આવી ગઈ આવી ગઈ કે ના આવી ગઈ એમ અલ્પ શુદ્ધિ. સૂક્ષ્મ જ્ઞાનમાં અલ્પ શુદ્ધિ છે જ્ઞાનની અને સર્વજ્ઞપણામાં પૂર્ણ શુદ્ધિ છે જ્ઞાનની. તો પૂર્ણ શુદ્ધિમાં અલ્પ શુદ્ધિ સમાઈ ગયેલી છે કે બાકી રહી ગઈ રહી નથી. તેથી તે સર્વને પણ પ્રકાશ સર્વ પ્રદેશથી પ્રકાશે છે. સર્વ આવરણના ક્ષયને લીધે પૂરું આવરણ નાશ પામી ગયું હોવાને લીધે અને દેશ આવરણનો સૂક્ષ્મ નહીં રહ્યો હોવાથી દેશ એટલે આંશિક આંશિક આવરણનો સૂક્ષ્મ નિર્યો હોવાથી તે સર્વને પણ પ્રકાશે. આંશિક આવરણ હોય છે ત્યારે કેટલું જાણે ને કેટલું જાણે, જેમ કે ખુલ્લો પ્રદેશ હોય કાંઈ આદર્શ ન હોય. હવે ખુલ્લા પ્રદેશમાં 2 માઇલ કે 5 માઇલ કે 8 માઇલ સુધી દ્રષ્ટિ જાય છે, અહીં સુધી દેખાય છે. પછી ક્ષિતિજ છે, આમે ક્ષિતિજ છે, પછી કેમ દેખાતું નથી? જગ્યા તો ખુલ્લી છે, કોઈ આદર્શ તો છે નહીં. દિવાલ આવે છે 4 ફૂટ આડી, તો પણ દેખાતું નથી, તો કેમ? કે ભાઈ આર પાર જોવાનું આવરણ છે, આ જ્ઞાન ને આવરણ જોઈ શકે. પછી દરેક ને જુદા જુદા આવરણ હોય છે. મનુષ્ય પ્રાણી છે, અંધારામાં ન જોઈ શકે, ત્યારે કેટલાક પિરિયંચો ગોળ વગેરે અંધારામાં જ જોઈ શકે, એવું બને છે. એ ચોક્કસ પ્રકારનો સૂક્ષ્મ છે આવરણ, આ ચોક્કસ પ્રકારનું એમાં આવરણ છે. એ દિવસે ન જોઈ શકે ઘુવડ, આટલો મોટો સૂર્યનો પ્રકાશ હોય તો ઘુવડ ન જોઈ શકે. પૂરું અંધારું હોય ત્યારે ઘુવડ જોઈ શકે, એનો ચોક્કસ પ્રકાર છે. કે છે ને અજ્ઞાનીઓને, અજ્ઞાનીઓ એમ કહે છે કે આત્મા આવો નથી, તમે કયો છો એવો આત્મા નથી. આત્મા જ્ઞાન સૂર્ય છે કે ના, એવો આત્મા નથી. પછી જ્ઞાનીઓ દ્રષ્ટાંત આપે છે એના ઉપર. ઘુવડની એક સભા મળી, એમાં બધાએ ખરાબ કર્યો કે આ લોકો બધા કહે છે કે સૂર્ય છે, જળ હળાટ પ્રકાશે છે, પણ સૂર્ય જેવું જગતમાં કાંઈ છે નહીં. બરાબર છે તો કે સર્વાનું મતે પાસ કરો, બધા છે બહુમતી થઈ ગઈ કે નહીં? ત્યાં કે છે કે આ એ તારા જ્ઞાનનો વિષય નથી. એ છે સર્વ આવરણ ના ક્ષય ને લીધે દેશ આવરણ નો સૂક્ષ્મ રહ્યો નથી. સૂક્ષ્મ એટલે ઉગાડ, આંશિક જાણવું એવો પ્રકાર નથી રહ્યો, પૂરું જાણવું એવો પ્રકાર થઈ ગયો છે સર્વજ્ઞ ભગવાનને. તેથી તે સર્વને પણ પ્રકાશે છે, કોઈને જાણે ને કોઈને ન જાણે એમ બનતું નથી. બીજીરોનો પાક લેવા મોકલ્યા છે ને મહાવીર સ્વામી, દ્રષ્ટાંત આવે છે. ત્યાં પૂરી વિતરાગતા હોય ત્યાં જ જ્ઞાન નિરાવરણ હોય.
બરાબર,
જીવને રાગ હોય અને જ્ઞાનને આવરણ ન થાય એવું કદી. રાગ તો જ્ઞાનાવરણનું કારણ છે. અહીંયા શરીરનો રાગ હોય, તબિયતની અસ્વસ્થતાને સ્વસ્થતા કરવાનો વિચાર તો મુનિને પણ આવતો નથી. છઠ્ઠે સાતમે અવસ્થાને હજી કેટલોક રાગનો અંશ બાકી રહ્યો છે એવા છદ્મસ્ત મુનિને પણ શરીર સ્વાસ્થ્યનો રાગ આવતો નથી. તબિયત બગડી હોય તો સુધારણો એ મુનિ પણ એની ભૂમિકા રાગની છે. તો સર્વજ્ઞને એવો રાગ આવે વિતરાગ થયેલાને કે તું મારી તબિયત માટે ફલાણી દવા લઈ આવ, કે મને ભૂખ લાગી છે માટે ફલાણાને તેથી આહાર લઈ આવ, યાચક વૃત્તિ થાય, સ્પષ્ટ દીનતાની વૃત્તિ છે. મુનિને એવું દિન પણ હતો, બીજા પાસે માગે, યાચક વૃત્તિ એ માગે, મને આપો એમ કે, મને દવા આપો, મને પુસ્તક આપો, મને ઉપકરણ આપો, નથી છે મોર પીછી કમંડળ કોઈ ચીજ માગવાની હોતી, કે મને આહાર આપો ભૂખ લાગી છે, મને દિશામાં બીજો સર્વજ્ઞ માગે આ કબડી ક્યાં સુધી લઈ આવ્યા. આમ તો કેવળ જ્ઞાન ને સિદ્ધ કરવા ગયા છે, જેવો કેવળ જ્ઞાન માં બધું જણાય છે. છદ્મસ્ત ને ખબર ન પડે કે ઉપરના પેટાળમાં કઈ ચોટ્યું છે, અને અહીંયા સમોસરણમાં બેઠા બેઠા ખબર પડી ગઈ કેવળ જ્ઞાન છે એમ કે. સાથે રાગ છે એનું શું? એ તો કેવું જ્ઞાન ને રાગ ને એક સાથે સંકાલીન પણ હોય શકે. સર્વાવરણ ના ક્ષય ને લીધે આવરણ નો ક્ષુક્ષમ નહીં રહ્યો હોવાથી દેશ આવરણ નો ક્ષુક્ષમ દેશમાં અમુક અંશે એને ઢંકાઈ જાય જ્ઞાન ને અમુક ભાગ જ્ઞાન નો ખુલ્લો રહે એટલે કેટલું જાણે ને કેટલું ન જાણે તે સર્વને પણ પ્રકાશે છે. એમાં કોઈ જાણવું કઈ પણ જાણ્યા વગર નું બાકી રહી જાય એવું બધું. સર્વ પ્રકાર જ્ઞાનાવરણ ના ક્ષય ને લીધે સર્વ પ્રકારના પદાર્થોને જાણનારા જ્ઞાન ને આવરણમાં નિમિત્તભૂત કર્મ ના ક્ષય ને લીધે અસર્વ પ્રકાર જ્ઞાનાવરણ નો સૂક્ષ્મ એટલે કે અમુક જ પ્રકારના પદાર્થો ને જાણનારા જ્ઞાન ને આવરણ માં નિમિત્તભૂત કરનાર કર્મ નો સૂક્ષ્મ વિલય પામ્યો હોવાથી તે વિચિત્ર ને પણ એટલે અનેક પ્રકારના પદાર્થો ને પણ પ્રકાશે છે. એક પદાર્થ માં અનંત ગુણધર્મો છે અને છદ્મસ્તુનું જ્ઞાન અમુક ગુણધર્મો ને જાણે છે અને અમુક ગુણધર્મો ને જાણતો નથી અથવા કેટલાક સંખ્યાત ગુણધર્મો ને જાણે છે અને બીજા અનંત ગુણધર્મો ને જાણતો નથી. વિજ્ઞાન માં ખ્યાલ આવે એવું છે કે ભાઈ આના ગુણધર્મ કેટલા ઈશ્વર ના ગુણધર્મ કેટલા આના કેટલાક ને જાણે છે પણ એના પૂરા ગુણધર્મ ને જાણે જાણતો નથી. જો પૂરા પૂરા ને જાણે તો કઈ પછી રિસર્ચ કરવાનું રહેતો નથી. એ તો સીધી વાત છે કે એ વાત છે આને કે સર્વ પ્રકારના જ્ઞાનાવરણ નો ક્ષય છે અને અસર્વ પ્રકારના જ્ઞાનાવરણ નો પણ ક્ષય છે. તેથી વિચિત્ર ને એટલે પૂરેપૂરા તમામ પ્રકારના અનેક પ્રકારના પદાર્થોને પણ એ પ્રકાશે છે. ભિન્ન ભિન્ન પ્રકારના જેટલા કુલ પદાર્થો છે તેના સર્વ ગુણ ભેદો સહિત એના સર્વ ધર્મો સહિત એને જાણી લે છે. સર્વ પર્યાયોને જાણે છે વ્યક્ત કે અવ્યક્ત અને સર્વ ગુણધર્મો ને જાણે છે કોઈ બાકી રહેતો નથી. એક પદાર્થમાં અનેક વિચિત્રપણું રહેલું છે એના ધર્મો ને લઈને એનું વિચિત્રપણું ઘણું રહેલું છે. વાત કરતા હતા સાથે રસિકભાઈ વાયુ છે ને એનો પ્રકોપ થાય તો ગમે તેવા ને ગમે ત્યારે ઢાળી દે. એક ભોજન જમે છે એક સાથે બનાવી લો એક ને વાયુ થાય ને બીજા ને તંદુરસ્તી થાય ઠીક ખાધું છે તેનું તે બધાએ બધાએ વાલનું શાક ખાધું તેનું તે મીઠાઈ બધાએ ખાધી એક જ ઘાણમાં ઉતર્યું હોય હે એક ને કાંઈ થાય ને એક ને કાંઈ થાય. બધી પદાર્થોના ગુણધર્મોની વિચિત્રતા ઘણી છે. લોકો જે જાણે છે એ તો બહુ થોડું જાણે છે કે અંદર અનેક પ્રકારના ચિત્ર વિચિત્ર એના ગુણધર્મો પદાર્થમાં રહેલા છે. વિલય પામ્યો હોવાથી તે વિચિત્રને પણ પ્રકાશે છે અનેક પ્રકાર પણ આને પ્રકાશે છે. અસમાન જાતીય જ્ઞાનાવરણ ના ક્ષય ને લીધે જ્ઞાનાવરણ ના બધા અનેક પ્રકાર છે. જ્ઞાનાવરણ ની પ્રકૃતિ એક એના પીટા ભેદમાં અસંખ્ય પ્રકાર છે જ્ઞાનાવરણ ના. કોઈ આ રીતે જાણે કોઈ રાતે આ રીતે જાણે કોઈ આ રીતે જણાય કોઈને આમ જણાય કોઈને આમ ન જણાય ને કોઈને આમ જણાય. એક જ વિષય ઉપર રિસર્ચ કરનારા વૈજ્ઞાનિકો એક સાથે કામ કરતા એમાં કોઈને ખ્યાલ પડે ને કોઈને ખ્યાલ ન પડે મળેલા હોય બીજા સરખા. જ્ઞાનાવરણ નો ચોક્કસ પ્રકારનો સૂક્ષ્મ બતાવે એના અનેક અસંખ્ય પેટા ભેદ છે, એમાંથી આ કેટલાક ની વાત ચાલે છે મોટી મોટી. અસમાન જાતિઓ જ્ઞાનાવરણ ના ક્ષય ને લીધે, એટલે કે અસમાન જાતિના પદાર્થોને જાણનારા જ્ઞાન ને આવરણ માં નિમિતભૂત કર્મ ના ક્ષય ને લીધે, સમાન જાતીય જ્ઞાનાવરણ નો સૂક્ષ્મ, એટલે કે સમાન જાતિના જ પદાર્થોને જાણનારા જ્ઞાન ને આવરણ માં નિમિતભૂત કર્મો નો સૂક્ષ્મ સુલતું સુલતું અમે અસ્થિ નાસ્તિ જ લીધે નાશ પામ્યો હોવાથી, તે વિષમ ને પણ એટલે કે અસમાન જાતિના પદાર્થોને પણ પ્રકાશે છે. કોણ? કેવળ જ્ઞાન. કેવળ જ્ઞાન ને જ્ઞાનમાં આવરણ રહ્યો નથી. તેથી સમાન જાતિઓ અસમાન જાતિઓ જેટલા કોઈ પદાર્થો છે તે બધાને જાણે છે, કેમ કે અરિહંત ભગવાન પોતાના જીવને જાણે છે પૂરેપૂરો. જગતમાં બીજા જેટલા જીવો છે તે સમાન જાતિય છે, જે એક જીવ પોતે જે જાતના છે એ જ જાતના જગતમાં અનંતા જીવો રહેલા છે. નિગુદમાં રહેલા એકન્દ્રિય થી માંડીને પંચેન્દ્રિય સંસારમાં પરિવર્તન કરે પરિભ્રમણ કરતા જીવો અને સિદ્ધાલયમાં બિરાજમાન જીવો, બીજા કેવળી પણ બિરાજમાન જીવો, આ બધા સમાન જાતિય જીવો છે. એ પોતાને પણ જાણે છે કે સમાન જાતીય પદાર્થોને જાણે છે બધા જીવોને, અને જીવ સિવાયના અનંત જીવો ધર્માસ્તી ધર્માસ્તી કાળાણુઓ અને આકાશ એ અસમાન જાતીય પદાર્થને પણ જાણે છે, કેમ કે એમને જાણવામાં કોઈ પણ પ્રકારનું આવરણ રહ્યું નથી. અથવા અતિ વિસ્તારથી બસ થાવ, આનો કેટલો વિસ્તાર કરવો? અતિ વિસ્તારથી બસ થાવ અલમ અથવા અતિ વિસ્તરેણ, ઘણા વિસ્તારથી બંધા. અનિવાર્ય જેનો ફેલાવ છે એટલે કે રોકી ન શકાય એવો અમર્યાદિત જેનો ફેલાવ છે, એવા પ્રકાશવાળું હોવાથી ક્ષાય જ્ઞાન અવશ્યમેવ સર્વદા સર્વત્ર સર્વથા સર્વને જાણે. આ બધું આવી ગયું એમાં. સર્વદા એટલે સર્વકાળમાં, સર્વત્ર એટલે સર્વ ક્ષેત્રમાં, સર્વથા એટલે સર્વ પ્રકારને, અને સર્વને એટલે કોઈને છોડતો નથી. કોઈ પદાર્થને બધાને જાણે છે. કોઈ પણ પદાર્થ કોઈ પણ ક્ષેત્રે રહેલો હોય, કોઈ પણ પ્રકારનો હોય, અને ક્યારે પણ કોઈ કાળમાં એનું અસ્તિત્વ હોય, એ બધાને ક્ષાય જ્ઞાન એક સાથે એક સમયમાં અમર્યાદિત પોતાનો ફેલાવ હોવાથી જ્ઞાનની શક્તિમાંથી ભંડારમાંથી શક્તિ પૂરેપૂરી ખીલી ગઈ હોવાથી એમાં કાંઈ જાણવાનું બાકી રહેતું નથી. આ રીતે અહીંયા આત્માના સ્વભાવને સર્વજ્ઞ સ્વભાવને પ્રશંસા કરી છે, એનો મહિમા કર્યો છે. ભાવાર્થ ક્રમપૂર્વક જાણવું, એક પછી એક વિષયને જાણવું, એક સાથે ન જાણી શકું પણ વારાફરતી જાણવાનું થવું, નિયત આત્મ પ્રદેશેથી જ જાણવું, એટલે કે જ્યાં ફક્ત સૂક્ષ્મ છે ત્યાંથી જ જાણવું અને એ સિવાયના પ્રદેશોથી જાણવું નહીં, અમુકને જાણવું બધાને જાણવું નહીં મર્યાદિતપણે, ઇત્યાદિ મર્યાદાઓ એ વગેરે જે મર્યાદા છે જાણવી, તે જાણવાની મર્યાદાઓ મતિ જ્ઞાન અને શુદ્ધ જ્ઞાનના સૂક્ષ્મ જ્ઞાનમાં સંભવે છે. મતિ જ્ઞાન અને શુદ્ધ જ્ઞાન જ્ઞાનાવરણના સૂક્ષ્મ સહિત હોય છે. કુલ મતિ જ્ઞાન અને શુદ્ધ જ્ઞાન જ્ઞાનાવરણના સૂક્ષ્મ વિના હોઈ શકે નહીં. સૂક્ષ્મ છે એટલે જ એનું નામ મતિને સ્વરૂપ પાડવામાં, જ્ઞાનાવરણ સૂક્ષ્મ છે એટલે જ એનું નામ મતિ જ્ઞાન ને સ્વરૂપ જ્ઞાન પડ્યું છે. ક્ષાય જ્ઞાન તો અમર્યાદિત હોવાથી, ક્ષાય જ્ઞાન ને તો કોઈ મર્યાદા જ નહીં હોવાથી, યુગપદ એટલે એક જ સમયમાં સર્વ આત્મ પ્રદેશેથી ત્રણ કાળના પર્યાયો સહિત પુરુષ ને વર્તમાન તમામ એક પર્યાય બાકી રહે, ભૂતમાં જેનો છેડો નથી અને ભવિષ્યમાં પણ જેનો છેડો નથી, છતાં કોઈ જાણવી બાકી રહે નહી. સર્વ પદાર્થો ને મુશ્કેલ પડી રહ્યું છે. મોક્ષ થયો કહેવામાં આવે છે. ગુરુભાઈ કૃષ્ણ કરતા હતા રસ્તા, જલ્દી મોક્ષ જવું છે. આ મોક્ષ ની વાત ચાલે છે ત્યાં પણ ટાઈમસર આવી શકતા નથી, બરાબર કે નહી? કાલે વાત કરી હતી, કાલથી બરાબર રેગ્યુલર આવવાનું હતું. ભલે કેટલા મોડા હતા, આપણે જોયું નથી ઘડિયાળ, કેટલા મોડા હતા? 20 મિનિટ માં તો ગાડી પહોંચી જાય. ખોડિયાર ની પેલી બાજુ ભાવનગર નું સ્ટેશન છોડે તો એમ છે. સામર્થ્ય એવું છે કે સ્વ અને પર એક સાથે એની અંદર પ્રકાશમાન થઈ જાય છે, પ્રતિભાષિત થઈ જાય છે. અરીસો છે એ બીજાને પ્રતિબિંબિત લેવા માટે ક્યાંય જાતો નથી, બીજાનું પ્રતિબિંબ લેવા માટે કોઈ પદાર્થ પાસે અરીસાને જવું પડતું નથી. તો જે એની સમક્ષ આવે એમાં એ પ્રતિભાષે એવી એની પોતાની શક્તિ છે, બરાબર છે ને? એ નિરાવરણ થયેલા જ્ઞાનની શક્તિ એવી છે કે અનંતકાળના પર્યાયો સહિત અનંતા સર્વ પદાર્થો એક સાથે એની અંદર પ્રતિભાષિત થઈ જાય છે, ને છતાં ઉપયોગ ક્યાંય ફરતો નથી. એક જ્ઞેય થી જ્ઞાંતર પણ ઉપયોગ ને જવાનો ક્યાંય અવકાશ છે? અવકાશ જ નથી, અવકાશ સર્વ પદાર્થો પૂરા પ્રદેશ થી એક સાથે પ્રકાશિત થાય એમાં ઉપયોગ ને ફરવાનું કોઈ સ્થાન કે અવકાશ છે? ક્યાં ઉપયોગ નથી કરી શકતા, એવો ઉપયોગ છે. એવા કેવળ જ્ઞાન સ્વભાવની સમ્યક દર્શન થતા આવા સ્વભાવની પ્રતીત આવે છે કે આત્મ સ્વભાવ આવો છે, જેવા સર્વજ્ઞ ભગવાન બિરાજમાન છે એવો જ આત્મ સ્વભાવ છે, એવી પ્રતીતિ આવે છે. ક્ષાય જ્ઞાન તો અમર્યાદિત હોવાથી યુગપદ સર્વાત્મ પ્રદેશેથી ત્રણેય કાળના પર્યાયો સહિત સર્વ પદાર્થોને તે પદાર્થોના અનેક પ્રકારના અને વિરુદ્ધ જાતિના હોવા છતાં પણ જાણે છે, અર્થાત કેવળ જ્ઞાન એક જ સમયે સર્વાત્મ પ્રદેશેથી સર્વ દ્રવ્યો ક્ષેત્ર કાળ ભાવને તમામ પદાર્થ એમાં દ્રવ્ય એનું ક્ષેત્ર એનું કાળ પર્યાયો ભૂત ભવિષ્યની એના ભાવ એટલે ગુણધર્મ એ બધું એને જાણવું થઈ જાય છે. આવો પ્રત્યેક આત્માનો સ્વભાવ છે, કોઈ એવા સ્વભાવમાં ક્યાંય સંપ્રદાય છે નહીં. જગતમાં પ્રત્યેક આત્માનો આવો સ્વભાવ છે, નિગુદમાં રહેલા બટાટા શકરકંદમાં હો, એકેન્દ્રી વનસ્પતિ આદિમાં પાણીમાં વગેરેમાં હો, બહારમાં ચાલતા હાલતા ચાલતા જીવ જંતુ પ્રાણી દેખાતા હો, મનુષ્ય હોય દેવ લોકો નારકી હો, પ્રત્યેક આત્માનો આવો સ્વભાવ છે એમાં ક્યાંય સંપ્રદાય નથી. એમાં કઈ સંપ્રદાય છે? એક જાતિના જીવ છે. સંપ્રદાય બુદ્ધિ એ એક મિથ્યાત્મનું ઝેર છે કે જ્યાં જીવની વાત આવે છે ત્યાં તમામ જીવોને એ વાત સ્પર્શે છે. કોઈ એક જીવની કે અમુક સંપ્રદાયમાં રહેલા જીવની કે અમુક વર્તુળના જીવની એમાં વાત છે, એમ છે સર્વ જીવ છે સિદ્ધ સમ, જે સમજે તે થાય, એમાં ન સમજે તે ન થાય, એટલી જ વાત છે. ફલાણો નહીં સમજે એવી કોઈ વાત છે, જે સમજે તે દિગંબર જૈન સંપ્રદાયમાં હોય, ન સમજે તો એ ન થાય છે. બીજા સંપ્રદાયમાં જન્મો હોય ને સમજે તો એ, એમાં સંપ્રદાય કોઈને ફાયદો કરતો નથી ને સંપ્રદાય કોઈને નુકસાન કરતો નથી. રાગાદેવો બંધ કારણ નિતજ્ઞાનમ ઇત્યાદિ વ્યાખ્યાનમ મુખ્યત્વે ષષ્ઠ સ્થલે ગાથા પંચકમ ગતમ. પછી કે રાગ છે તે બંધનું કારણ છે, નથી જ્ઞાનમ પણ જ્ઞાન બંધનું કારણ નથી, ઇત્યાદિ વ્યાખ્યાન એ વગેરે વ્યાખ્યાનની મુખ્યતાથી છઠ્ઠા સ્થળમાં આયુર્વેદ અધિકારમાં અંદર જુદા જુદા પેટા વિભાગ પડ્યા છે. છઠ્ઠા સ્થળમાં પાંચમી ગાથા થઈ ગઈ અથવા હવે પ્રથમ તાવત કેવલ જ્ઞાનમ એવ સર્વજ્ઞ સ્વરૂપમ તદનંતરમ સર્વપરિજ્ઞાને સતી એક પરિજ્ઞાનમ, એક પરિજ્ઞાને સતી સર્વપરિજ્ઞાનમ ઇત્યાદિ કથન રૂપેણ ગાથા પંચ પરિમિતમ વ્યાખ્યાનમ કરોતી. હવે શું વિશે આવશે એમ કહેવાય? અથવા પ્રથમમ, પ્રથમમ એટલે તાવત એટલે હવે, હવે પહેલા સાતમો સ્થળમાં શરૂ કરશે. કેવળ જ્ઞાનમ એવું સર્વજ્ઞ સ્વરૂપમ, કેવળ જ્ઞાન છે તે સર્વજ્ઞનું સ્વરૂપ છે એમ કહેશે. તદનંતરમ એટલે ત્યાર પછી સર્વપરિજ્ઞાને સતી સર્વનું જ્ઞાન થતા એક પરિજ્ઞાનમ એક આત્માનું જ્ઞાન થાય છે, અને એક પરિજ્ઞાને સતી એકનું જ્ઞાન થતા એક આત્માનું જ્ઞાન થતા સર્વપરિજ્ઞાનમ ઇત્યાદિ સર્વનું જ્ઞાન થાય છે એ વગેરે કથન રૂપથી પાંચ ગાથા પર્યંત અહીંયા વ્યાખ્યાન કરવામાં આવશે. તદ્યથા તે આ રીતે અત્ર જ્ઞાન પ્રપંચ વ્યાખ્યાનમ પ્રકૃતમ તાવત પ્રસ્તુતમ અનુસૃત્ય પુનરપી કેવલ જ્ઞાન સર્વજ્ઞત્વ સર્વજ્ઞત્વે નિરૂપયતી. તે આ પ્રમાણે અહી જ્ઞાન પ્રપંચ વ્યાખ્યાનમ જ્ઞાનનો વિસ્તાર, પ્રપંચ એટલે વિસ્તાર, લોકમાં કાવા દાવાને પ્રપંચ કહે છે એવો અહીંયા અર્થ છે નહીં આવે છે ને આમાં પંચાસ્તી ગાય નવ તત્વ પ્રપંચ પૂર્વક વર્ણન, નવ તત્વનું પ્રપંચ પૂર્વક વર્ણન. પ્રપંચ એટલે વિસ્તાર, પ્રપંચ એટલે આડું કરવું એમ નહીં. હવે જ્ઞાનના વિસ્તારથી વ્યાખ્યાન પ્રકૃત એટલે ચાલુ વિષયને અનુસરીને પુનરૂપી કેવળ જ્ઞાન સર્વજ્ઞત્વે નિરૂપી, કેવળ જ્ઞાનને સર્વજ્ઞપણે અહીંયા નિરૂપણ કરવામાં આવે છે. જમ જાયદી જમ જાણદી ત્યાંથી વ્યાખ્યા શરૂ થાય છે ને. યદ જ્ઞાનમ જાણાતિ, જ્ઞાનમ કર્તૃ જાણાતિ, જે જ્ઞાન છે તે જાણવાનું કાર્ય કરે છે, જ્ઞાન કરતા છે. અને તે જાણે છે, જ્ઞાનમ કર્તૃ, જ્ઞાન કરતા થઈને જાણે છે. કમ કોને કે અર્થમ, અર્થમ એટલે પદાર્થમ, ઇતિ વિશેષ પદમ, પદાર્થોને જાણે છે વિશિષ્ટપણે. જેનો વિષય છે એને એ પદાર્થને જાણવાનું કાર્ય કરે છે. કિમ વિશિષ્ટમ, એ પદાર્થ શેનાથી વિશિષ્ટ છે, કઈ કઈ વિશિષ્ટતા વાળા છે. કે તાત્કાલિકમ, તાત્કાલિકમ એટલે વર્તમાનમ, ઇતરમ ચ અતિત અનાગતમ, વર્તમાન વર્તતા છે અને એ સિવાયના, એ સિવાય ભૂત ભવિષ્યમાં પણ એ વર્તતા છે. વર્તમાનમાં વર્તી રહ્યા છે, ભૂતમાં એ વર્ત્યા હતા અને ભવિષ્યમાં એ વર્તશે. કથમ જાણાતી, કેમ જાણે છે? યુગપદ, યુગપદ એક સમયે, યુગપદ એટલે એક જ સમયમાં, એક શબ્દના એક શબ્દ અધરવર્ડથી પણ સાથે સાથે કહેવાની સમજાવવાની પદ્ધતિ છે, સ્પષ્ટ થાય ને એનો ભાવ. એટલે સંબંધતઃ એટલે કે સર્વાત્મ પ્રદેશે સર્વ પ્રકારેણ વા, સંબંધ તો કહો અથવા સર્વ આત્મ પ્રદેશથી કહો અથવા સર્વ પ્રકારથી કહો. કતિ સંખ્યા ઉપરીતમ, કેટલી સંખ્યાને જાણે છે? કે સમસ્તમ, કોઈ બાકી રહેતો નથી. પુનરપી કેમ વિશિષ્ટમ, વળી કેવી વિશિષ્ટતા વાળા છે? કે નાના ભેદ ભિન્નમ, અનેક પ્રકારના જેમાં ભિન્ન ભિન્ન ભેદો રહેલા છે એવા છે. વિચિત્ર નો અર્થ કર્યો, અનેક પ્રકારપણો છે અથવા ભિન્ન ભિન્ન જેમાં ભેદો છે એને અનેક પ્રકાર કહેવામાં આવે છે. ગુણધર્મના ભેદો છે ને. પુનરૂપી કિમ રૂપમ, વળી કેવા રૂપે છે? કે મૂર્ત, અમૂર્ત, ચેતન, અચેતન આદિ જાત્યાંતર વિશેષ વિસદૃશમ, સદ્રશ એટલે એક સરખા અને વિસદ્રશ એટલે એક સરખા નહીં, એને વિસદ્રશ કહેવામાં આવે છે. ધ્રુવ ને સદ્રશ કહેવામાં આવે છે અને પર્યાય ને વિસદ્રશ કહેવામાં આવે છે, કેમ કે પર્યાય એક સરખી હોતી નથી. મૂર્ત જેમાં રૂપ રસ ગંધ શબ્દ ગણ છે, અમૂર્ત જેમાં રૂપ રસ ગંધ સ્પર્શ વગેરે છે નહીં, તેને અમૂર્ત કહેવામાં આવે છે. મૂર્ત ને જાણે છે, અમૂર્ત ને જાણે છે. ચેતન જેમાં જ્ઞાન સ્વભાવ છે એને ચેતન કહેવામાં આવે છે. અચેતન જેમાં જ્ઞાનાદિ સ્વભાવ નથી, એ અચેતન. જાત્યાંતર, અનેક જાતિના, અનેક જાતિના વિશેષણતા વાળા વિશેષ પ્રકારના વિસદ્રશ, અનેક જાતિના જેમાં અનેકપણું છે, એક સરખાપણો નથી, એવા તમામને, તમામ ભેદો સહિત, તમામ અવસ્થાઓ સહિત કેવું જ્ઞાન જાણે છે. તમ નાણમ ખાયમ ભણ્યમ, તે જ્ઞાનને ખાઈ કહેવામાં આવે છે. એટલે એવમ ગુણ વિશિષ્ટમ જ્ઞાનમ, એવા ગુણ વિશિષ્ટ થી જે જ્ઞાન છે તત ક્ષાયિકમ ભણિતમ, તેને ક્ષાયિક કહેવામાં આવે છે. આવું જે જ્ઞાન હોય, આવી વિશેષતા વાળું જે જ્ઞાન હોય, તે ક્ષાયિક જ્ઞાન છે અથવા તે કેવું જ્ઞાન છે અથવા તેને સર્વજ્ઞ પણ કહેવામાં આવે છે. અભેદ નયન તદેવ સર્વજ્ઞ સ્વરૂપમ, અભેદ નહીં થી એને સર્વજ્ઞનું સ્વરૂપ કહેવામાં આવે છે. આ ભગવાનની ઓળખાણ કરાવે છે, સર્વજ્ઞ ભગવાનની અથવા મોક્ષ પદની ઓળખાણ કરાવી છે. અભેદ નહીં તદેવ સર્વજ્ઞ સ્વરૂપમ, તદેવ ઉપાદેયભૂત, તે જ ઉપાદેયભૂત છે એમ કહે છે. તદેવ ઉપાદેયભૂત, અનંત સુખ આદિ અનંત ગુણ નામ આધારભૂતમ, સર્વ પ્રકાર ઉપાદેય રૂપેણ ભાવનીયમ, ઇતિ તાત્પર્યમ. આમ કહીને સર્વજ્ઞ સ્વભાવનું વર્ણન કરીને આચાર્ય ભગવાને એનું તાત્પર્ય છેલ્લી નીતિમાં કહ્યું છે કે અભેદ નહીંથી આ જ સર્વજ્ઞનું સ્વરૂપ છે, આ જ ઉપાદેયભૂત છે, આ સિવાય બીજું કઈ ઉપાદેયભૂત છે નહીં. આવું સર્વજ્ઞ કેવળ જ્ઞાન પર્યાય છે તો પર્યાય ની ઉપાધિ તો આવી જાય કે ના આવી જાય? પ્રગટ કરવાની અપેક્ષા એ તો પર્યાય જ ઉપાધિ છે, પણ પર્યાય સન્મુખ થઈને પર્યાય ઉપાધિ નથી. પણ પર્યાય સન્મુખ થઈ શકે કેવી રીતે? એ પર્યાય તો તને પ્રગટ નથી, એની સન્મુખ થવાનો પ્રશ્ન પણ ઉપસ્થિત થતો નથી. એમ છે આજ સર્વજ્ઞ સ્વરૂપ છે, તદેવ ઉપાય ભૂતમ, આજ ઉપાદે છે જીવને પોતાના સ્વભાવની પરિપૂર્ણતા ઉપાદે છે. એવી પરિપૂર્ણતાના ઉપાદેયતાના લક્ષ વગર કદી કોઈ જીવને સાચા પુરુષાર્થની શરૂઆત થતી નથી. પૂર્ણતાના લક્ષ્ય શરૂઆત છે, જ વાસ્તવિક શરૂઆત છે ને સાંકળો. એ પૂર્ણતા છે કે તદેવ ઉપાદે ભૂતમ, આજ ઉપાદે ભૂત છે. એ તો કહ્યું કે જલ્દી મોક્ષ જવાનું છે, પણ ટાઈમસર હાજરી પણ આપી શકાતી નથી. એટલા મહત્વના કામો એમ છે ને, મહત્વનું કામ રહેતું છે ને કઈ અત્યારમાં નહીં. હું ઉઠાય નહીં તો ઊંઘનું પણ મહત્વ તો ખરું ને ભાઈ. ચિંતા લાગે છે, કોઈ પૈસાની ચિંતા લાગે, કોઈ રોગની ચિંતા લાગે તો ઊંઘ આવતી નથી. એક વાર આત્માની ચિંતામાં તો હું ગુઠી કર એમ કે છે, કરવી નથી પડતી. ખરેખર ચિંતા લાગે તો થઈ જાય. ઠીક છે, પણ હવે ધીરુભાઈ ને તો વ્યક્તિગત રીતે ટકોર કરવાનો અધિકાર આપણને મળી ગયો. ઠીક ને, એમાં કહ્યું કે ભાઈ મોક્ષ જલ્દી જોઈએ છીએ, એ તો સરસ વાત છે. મને તો ગમી, આ વાત તો બહુ સારી છે. એમાં શું કરવા મોડું કરવું જોઈએ, હે જલ્દી જ જવું જોઈએ. પણ હવે એને અનુસરીને તો બધી પ્રક્રિયા થવી જોઈએ કે ન થવી જોઈએ? હે, કોઈ માણસને ઉતાવળ હોય અને કોઈ વચમાં ફાલતુ વાત માટે રોકે તો શું કહે? અત્યારે નહીં, અત્યારે નહીં, અત્યારે બીજું મહત્વનું કામ છે. ભાવના તો ખરેખર ભાવના રૂપે હોવી, અનંત સુખાદી અનંત ગુણ નામ આધારભૂતમ છે. આવો જે આત્મા છે તે અનંત સુખ એવા એવા અનંત ગુણ ના આધારભૂત છે, સર્વ પ્રકારે ઉપાદેય રૂપે છે. જેનું રૂપ સર્વ પ્રકારે ઉપાદેય છે, કોઈ પ્રકારે એમાં અનેકાંત કે સ્યાદવાદ ની અપેક્ષા છે, એકાંતે ઉપાદેય છે એમ કહે. અને એ જ ભાવના કરવા જેવી છે, એવું આ ગાથાનું તાત્પર્ય છે એમ આચાર્ય દેવ ફરમાવે.
ભગવાન